એ ગરીબ ભગત મને કહેતા હતા, સ્વામી હવે મને પણ ભગવાન શ્રીની નિષ્ઠા બંધાણી મારા મિત્રને લઈને કહે. મારા મિત્રની મેં નિષ્ઠા જયારે જોઈને ત્યારે મારું મન નાચી ઉઠ્યું. કે સ્વામી પહેલા હું ગમે ને બધે માથા મારતો હોય, ઘડે કયા જઈ આવું, ઘડે કયા જઈ આવું, ઘડે કયા નો દોરો લઈ આવું, ઘડે કયા નો લઈ આવું, ઘડે કયા શ્રીફળ વધેરી આવું, ઘડે કાંઈ વધેરું, કઈ નક્કી જ નહોતું. પણ એકવાર મારો મિત્ર રેતીનું કામ કરે, માને ટ્રકો ભરી ભરીને જ્યાં જોઈએ ત્યાં રેતી નાખે. મેં એક જગ્યાએ પરોક્ષનું મંદિર થતું હતું ત્યાં રેતી ઠલવતા હતા, 25-એક ટ્રક જેટલી રેતી નાખેલી અને બિલ જ્યારે લેવા ગયા હું સાથે હતો. અને ઘટના એવી ઘટી સ્વામી, પેલા ટ્રસ્ટી બધા લોકોએ કીધું કે 50 ટ્રક તમે રેતી નાખી છે, 2 ટ્રકના રૂપિયા અમારે ઓછા આપવા છે, મંદિરનું કામ થાય. ભગત કે વાંધો નહીં, 2 ટ્રકના રૂપિયા કાપ્યા હતા. અને એ વખતે પેલા ટ્રસ્ટી બધાએ કહ્યું મહંતશ્રીને, અમે 2 ટ્રકના રૂપિયા કાપ્યા આપ્યા છે, રાજી થાવ, એને આશીર્વાદનો હાર પહેરાવો. એની ઘેરે 42 વર્ષની ઉંમર થઈ પણ સંતાન નથી, એને સંતાનની પ્રાપ્તિ થાય. આ શબ્દ સાંભળીને મોહનજી હાર લઈને આવ્યા, પણ પહેરાવા ગયા ત્યારે પહેલા હાથ જોડે માફ કરજો, મને હાર નહીં પહેરાવતા. નિષ્ઠા કોને કહેવાય હું તમને બતાવું છું, મને હાર નહીં પહેરાવતા. કેમ? ખોટું નહીં લગાડશો, આપ મને હાર પહેરાવો અને રખાઈને મારે ત્યાં સંતાન થાય. હું 8 વર્ષનો હતો અને ત્યારથી ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરું છું. આજે મને 34 વર્ષ થયા ભક્તિ કરું છું, અને આપ હાર પહેરાવો અને મારે ત્યાં સંતાન થાય ને તો મને મારી નિષ્ઠામાં જરાક મચક લાગી જાય, મારી નિષ્ઠામાં મને કચાશ દેખાય. અને મેં 34 વર્ષ સુધી ભજન કર્યું, એનું શું? મને મારા ઈષ્ટદેવના ઉપર સંકલ્પ થાય, 34 વર્ષને અંતે મને કાંઈ ના આપ્યું, અને તમે હાર પહેરાવો અને સંતાન ન થાય તો મને તમારો અભાવ આવે, જાણે મને આશીર્વાદ આપીને હાર પહેરણ કંઈ થયું તો નહીં, માટે બે બાજુ મને નુકસાની જાય, માટે માફ કરજો, મને હાર નહીં પહેરાવશો. આનું નામ કહેવાય નિષ્ઠા. અમુકને તો આપણે નક્કી જ નોકરી શકીએ, આ કોનો હશે? ક્યારેક અમે ગામડે જતા હોય ને તો ડેલા ઉપર તિલક ચાંદલો દોર્યો હોય, ઉપર લખ્યું ઉમૈયા કૃપા, અંદર જ્યાં પ્રવેશ કરીએ અને ઘરની સામે જ્યાં જોઈએ ત્યાં તો ખોડિયારમાં નો ફોટો હોય. ઈથી વળી અંદર જઈએ મંદિરમાં જ્યાં જોઈએ ત્યાં તો ક્યાંક થી પેલો તાજમહેલ પકડાઈને મંદિરમાં મૂકી દીધો. બોલો, એને ગણવો કોનો? ઠાકોરજી મનોમય વિચાર કરે આને કોનો ગણવો એમ. યાદ રાખજો, એક ને એક જગ્યાએ બોર ખોદે રાખશો ને તમે પાણી થશે, એક ને એક જગ્યાએ બોર ખોદે રાખશો તો પાણી થશે, પણ 50-50 ફૂટના 500 બોર કરશો ને તો એ નહીં થાય. એના કરતા એકનો એક બોર 500 ફૂટ 700 ફૂટ 1500 ફૂટે પાતાળ વિંધીને પણ પાણી થવું પડશે. માટે તમામ નાડોદા પરિવાર એને મારી ભલામણ છે, આવડા મોટા ભગવાન મળ્યા જોજો. નિષ્ઠા આપણી પલટે ની, નિષ્ઠાનો પલટે. નિષ્ઠા તો કેવી હોવી જોઈએ? દેતડ ગામના ગોપાલ ભગત અદભુત નિષ્ઠા, 45 વર્ષની અવસ્થા થઈ ઘેરે દીકરો નથી. એકવાર પોતે બહાર ગયેલા ચુંદડીયો બ્રાહ્મણ આવ્યો અને ઘેરે માનતા આપી અને ઘરવાળાએ માનતા માની દીકરો થયો. કાગડા ને બેસું ડાળને ભાંગ્યું. વર્ષ 1.5 વર્ષ થયું, પેલો ફરી વાર આવ્યો, બાજુ પૂછ્યું અહીં કેમ થયું, તો દીકરો થયો છે. પછી તો ઉધરો ઉતરાઈ આવ્યો ગોપાલ ભગત ની ઘેરે અને જોર જોર થી બોલવા માંડ્યો, મારી માએ દયા કરીને તને દીકરો આપ્યો. ગોપાલ ભગત ના ઘરવાળા બહુ રાજી થયા, ઘણું બધી ભેટ આપી. પેલો કે આટલી નહીં, મને તો આટલી જ ખપે, આથી ઓછી જરાય ન લો. ગોપાલ ભગત ના ઘરવાળા કે જેટલી આપી એટલી લેન તું ચાલતો થા. અરે મારા ભાઈને આવવા દો, જયારે આવશે ને ત્યારે વધારે લઈશ, પછી જઈશ. ગોપાલ ભગત ડેલી ખાનામાં સૂતા હતા, જાગી ગયા. આવીને પૂછ્યું, કેમ શું થયું? અરે મારી માએ દયા કરીને તમને દીકરો આપ્યો છે, માટે આટલા નિવેદ મને જોશે, આટલું આ જોશે મને, આટલું આ જોશે. અને આટલા શબ્દ સાંભળી ગોપાલ ભગત કાંઈ પણ બોલ્યા વિના ઘરમાં ગયા. ઘોડિયામાં સૂતેલો બે ત્રણ મહિનાનું ટેટો નાનો બાળક એને લાવી અને પેલા ચુંદડિયાનું ખોળામાં નાખ્યું. લે ઉપાડ, તારી માતાજીને દીધેલો મારે ન જોઈએ, મને તો મારા સ્વામિનારાયણ આપે ને તો જ જોઈએ, બાકી મને ન જોઈએ. પેલો કે ભાઈ આને હું ક્યાં લઈ જાઉં? તો તને પોહાઈ ના લઈ જા, પણ તું લઈ જાય અહીંથી. અરે પણ આ હા, બે અઢી મહિનાનું બાળક આને લઈને હું નાખું ક્યાં? અહીં તને પોસાય તે કરજે, મારે ક્યાં લેવા દેવા? ઉપાડ, મારે કોઈનું ન જોઈએ, મને તો મારા સ્વામિનારાયણ આપે ને તો જ જોઈએ. પેલો કે ભાઈ સાહેબ લઈ લો. ના વાત નહીં, અરે મારે કાંઈ ભેટ નહીં જો ત્યાં, તમે લઈ લો. ગોપાલ ભગત કે મારે ન જોઈએ. પેલો કે ભાઈ સાહેબ તમે લઈ લો. ગોપાલ ભગત કે લઉં ખરો, પણ સો વાર બોલ, આ બાળક તમારા સ્વામિનારાયણનો આપેલો છે, સ્વામિનારાયણનો આપેલો છે, સ્વામિનારાયણનો આપેલો, તો લઉં. પેલો ચુંદડીઓ સો વાર બોલ્યો, બિચારો, ભાઈ સાહેબ તમારા સ્વામિનારાયણનો આપેલો છે, સ્વામિનારાયણનો આપેલો છે, સ્વામિનારાયણનો આપેલો, ત્યારે બાળકને પાછો લીધો છે. આનામ નિષ્ઠા કહેવાય. નિષ્ઠા છે જ ભક્તપણું છે, યાદ રાખજો, નિષ્ઠા છે જ ભક્તપણું છે. કૃષ્ણચરણ સ્વામીએ વાતમાં લખ્યું, એક કોળી ભગત, કોળી જ્ઞાતિમાં જન્મેલો કોળી ભગત, પણ મોટા સાધુના જોગમાં આવેલો, નિષ્ઠા આડો આડ જીવમાં ઉતરી ગયેલો. દીકરો માંદો થયેલો, ને જ વખતે કોઈ બાપુ ગામમાં આવેલા, ઘરવાળા રોજ કહેતા એમ, બાપુ પાસે જાઓ દોરો કરાય આવો, બાપુ પાસે જાઓ દોરો કરાય આવો, પણ આ ભાઈ જાય નહીં. એક દાડો ઘરવાળા બહુ ખીજાણા પછી ઉપડ્યા, પણ બહાર જાય ને ચોણી નાળીને દોરો કાઢ્યો, ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને હાથ ગાંઠો વાળી, કલાક આટો મારીને પછી પાછો આવીને કે લો આને ધૂપદન બાંધ્યો. પેલા ધૂપદન દોરો બાંધ્યો ને તાવ ઉતરી ગયો. પ્રતાપસિંહના મનમાં એમ થયું, ક્યાં સુધી આ સંસારના વ્યવહારમાં મથમથી કરીશ, પુત્ર પરિવારને રાજકાજ સોંપી દઈ અન પ્રતાપસિંહ હાલી નીકળ્યા છે. અનેક સ્થાનોમાં ફર્યા છે, મનમાં વિચાર છે, એવા કોઈ મહાપુરુષનું મિલન થઈ જાય, એવા કોઈ સાધુ પુરુષ મળી જાય જેના માધ્યમથી મને પ્રગટ ભગવાન મળે, મારો જન્મારો સફળ થઈ જાય. આમ નિર્ધાર કરીને બહુ બહુ સ્થાનમાં ફર્યા છે, પણ એવા કોઈ મહાપુરુષનું મિલન ન થયું, એવા કોઈ સદગુરુ સંત મળ્યા નહીં. મન ઉદાસ બન્યું, મનમાં નક્કી થયું, આ દેહ કરીને ભગવાનનો ભેટો ન થાય તો દેહને રાખીને શું કામ છે, પાડી નાખું આ દેહને. પણ વળતો વિચાર થયો, એક કામ કરું, જગન્નાથપુરી જાઉં, જગન્નાથજીના દર્શન કરી અને પછી સમુદ્રમાં ધુબકો મારીને જિંદગી પૂરી કરી દઈશ. આમ નિર્ધાર કરી અન પ્રતાપસિંહ રાજા જગન્નાથપુરી આવ્યા છે. જગન્નાથજીના દર્શન કરી અને જિંદગીને ટૂંકાવવા માટે સમુદ્રના તટ ઉપર જે આવ્યા છે, તો એની દ્રષ્ટિ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા સુવ્રત મુનિના ઉપર પડી છે. અને જ્યાં સુવ્રત મુનિના ઉપર દ્રષ્ટિ પડી ત્યાં તો હૃદય કબૂલ કરવા માંડ્યું છે, હૃદયના ધબકાર એમ કહેવા લાગ્યા છે, પ્રતાપસિંહ, પ્રતાપસિંહ જેને માટે તે સંસાર છોડ્યો છે, જે આ મહાન વિરલ યોગી પુરુષ છે, હવે જીવન તો એને સુપ્રત કરી દે. હૃદયમાં ટાઢા છેવડા વછોટવા લાગ્યા છે. પ્રતાપસિંહ રાજા દોટ મૂકી છે અને સુવ્રત મુનિના ચરણારવિંદની અંદર પોતાનું મસ્તક ઝુકાયો છે. ગુરુદેવ ત્વમ પ્રપન્નો અસ્મિ, હું તમારે શરણે આવેલો છું, મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો. સુવ્રત મુનિએ આંખ ખોલી છે. પ્રતાપસિંહ રાજાએ બે હાથ જોડ્યા, ગુરુદેવ મારા પર દયા કરો, મને પ્રગટ ભગવાનના દર્શન થાય, પ્રગટ ભગવાનના દર્શનને માટે સંસારને છોડ્યો છે. સુવ્રત મુનિએ સામે જોયું છે, મનમાં ઘણો જ આનંદ થયો. પ્રસન્ન થયેલા સુવ્રત મુનિ કે પ્રતાપસિંહ, પ્રતાપસિંહ તારો પ્રશ્ન બહુ અદભુત ને બહુ દિવ્ય છે, પરંતુ કામ ભારે કઠણ છે. અતિ દુર્લભમ નૃણામ સાક્ષાત કૃષ્ણ ક્ષણ નૃપ એતદર્થમ જુહુ રાજ્ય મહાંત ચક્રવર્તી ઉગ્ર તપશ્ચર્યા કુર્વંતી ત્યક્ત્વા ગેહ વિવેકી. પ્રતાપસિંહ તારો પ્રશ્ન તો ઘણો દિવ્ય અને ઘણો ભવ્ય છે, પરંતુ સાંભળ, કામ બહુ કઠણ છે. પ્રગટ ભગવાનનું મિલન કરવું એ કઈ સામાન્ય બાબત નથી. પ્રતાપસિંહ, પ્રગટ ભગવાનને મેળવવા માટે તો ક્યાંય ચક્રવર્તી રાજા, અનેક ચક્રવર્તી રાજાઓએ ઘરવાર છોડ્યા, સંસાર છોડ્યા છે, વર્ષો સુધી સાધનાઓ કરી માથે રાફડા જામી ગયા, તો પ્રગટ ભગવાનનું મિલન નથી થયું.
જનઈ મો જન મોઈ મુનિ જતનું કરાઈ અંત સમય રામ આવઈ તઈ નાહી
જનમ જનમ મુનિ જતનું
પ્રતાપશી
અંત સમય રામ આવત નાહી
જનઈ મો જન મોઈ મુનિ જતનું સમય રામ આવઈ તઈ નાહી
જનમ જનમ મુનિ જતનું કરાઈ અંત સમય રામ આવત નાહી
જનઈ મો જનઈ મો મુનિ જતનું કરાઈ
જનમ જનમ મુનિ જતનું
તારો પ્રશ્ન ઘણો સરસ છે પણ કામ ભારે કઠિન છે. જન્મો જન્મ મુનિ જતનું કરાઈ અંત સમય રામ આવત નહીં. જન્મો ખપાવી નાખે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તોય પણ અંત સમયનું મેલન અસંભવિત બને છે. અરે પાછા કોણ મુનિયો વૈરાગ્યો જ્ઞાનીઓ ધ્યાનીઓ જોગીઓ જતીઓ જન્મો ખપાવી નાખે તોય પ્રગટ પ્રભુના દર્શન દુર્લભ છે. પ્રદાવશી હાથ જોડ્યા છે. ગુરુદેવ હું જિંદગીમાં કદી ફરિયાદ નહીં કરું કે આ કામ મને કઠણ પડે છે, મારા પર કૃપા કરો મને પ્રગટ ભગવાનનું દર્શન થાય. આને કહેવાય મુમુક્ષ. યાદ રાખજો મુમુક્ષની જિંદગીમાં કોઈ ફરિયાદ ન હોય. આપણે તો ફરિયાદનું લાંબુ લિસ્ટ છે. કહો જુનાગઢ ગયા તો ઉતારાની વ્યવસ્થા નથી, વડા ગયા જમવાની વ્યવસ્થા ન થઈ, વડતાલ ગયા ચા ન મળી, ટેવ પાડી ત્યારે આદત થઈ ને ત્યારે સંકલ્પ થયો. ફરિયાદનું લાંબુ લાંબુ લિસ્ટ છે. આપણે યાદ રાખજો મુમુક્ષની ફરિયાદ ના હોય, ફરિયાદ તો મુમુક્ષની હોય. મુમુક્ષ તો જે કહો તે કરવા તૈયાર થાય એમના મુમુક્ષ છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 47માં વચનામૃતમાં કહે મુમુક્ષુને તો જેમ દુખવીન કઠણ વચન કેમ રાજી થાય, એમ દુખવીન જેમ જેમ કઠણ વચન કેમ રાજી થાય, જેમ જેમ વિષયનું ખંડન કરવામાં આવે તેમ તેમ રાજી થાય એ મુમુક્ષુનું લક્ષણ છે. પ્રદાવસિંહ રાજા કે ગુરુદેવ જિંદગીમાં મારી ફરિયાદ નહીં, આ કામ મને કઠણ પડશે. આપણે તો શું સાધનો કર્યા યાદ કરો, હિમાલયની ઘેરે મૃત્યુ પામ્યા પછી, દક્ષને આંગણે મૃત્યુ પામ્યા પછી હિમાલયની ઘેરે પાર્વતી જન્મ ધારણ કર્યો અને જન્મ ધારણ કર્યા પછી શંકરને મેળવવા નારદજીના કહેવાથી જબરી સાધના આરંભી. હું તમને એ વાત બતાવવા માંગુ છું મુમુક્ષનો ઠેરાવો કેવો મજબૂત હોવો જોઈએ. સપ્ત ઋષિઓ કસોટી કરવા માટે આવ્યા છે અને સપ્ત ઋષિ આવીને પાર્વતીજીને રોક્યા છે. દેવી શા માટે આવી સાધના કરો છો? શંકરને મારે વરવું છે માટે. તમને ખબર છે શંકર તો પાગલ થઈ ગયા, સ્મશાનમાં રહે છે. માટે એક કામ કરો, એને બદલે બ્રહ્માને વરી જાઓ અથવા તો વિષ્ણુને વરી જાઓ, તમે કોઈને વરાવી દઈએ. બાકી આખો જન્મારો ખતમ કરી નાખશો ને તોય તમને શંકર નહીં મળે. આટલા શબ્દ સાંભળતા પાર્વતીજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હે સપ્ત ઋષિઓ તમે કાન ખોલીને સાંભળો, આપ એમ કહો છો આખો જન્મારો ખતમ કરી નાખશો તોય પણ તમને શંકરનું મિલન નહીં થાય, પણ હું તો તમને એમ કહું.
કોટી જન મૈલઈ ગઈ રે ગઢ હૈ મારી,
કોટી જન મૈલઈ ગઈ રે ગઢ હૈ મારી,
બરુ શંભુ નહીં તો રહું કુમારી.
જગણ હમારી
બારુ શંભો ન તો રહો કોઈ મારી
બારુ શંભો ન તો
સપ્તર્ષિઓ કાન ખોલીને સાંભળી લો. આપ તો એમ કહી રહ્યા છો આખો જન્મારો ખતમ કરી નાખશો તોય પણ તમને શંકરનું મિલન નહીં થાય, પણ એક જન્મનો ઠેરાવ લઈને બેઠી નથી. કોટી જન્મ લગ રગડ હમારી બરુ શંભુ ન તો રહું કુમારી. એકની કરોડ જન્મ લેવા પડશે તો લઈશ, પણ વરીશ તો શંકરને વરીશ. આટલા શબ્દ સાંભળતા સપ્ત ઋષિઓના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સાબાશ પાર્વતી સાબાશ, જાઓ અમારા તમને આશીર્વાદ છે, તમને વહેલા વહેલા શંકર મળશે. ફક્ત કથા આપણને શીખડાવે છે અધ્યાત્મ પથમાં જયારે આગળ વધતા હોઈએ મુમુક્ષનો ઠેરાવ આવા હોવો જોઈએ. અરે આખી જિંદગી મથીશ, આખી જિંદગી દાખલો કરીશ, પણ ભગવાનને રાજી કરીને જંપીશ. એક વાર આ દેહમાંથી શ્વાસ નીકળે પહેલા પ્રગટ ભગવાનના દર્શન કરીને જંપીશ. આવો મુમુક્ષનો પાકો ઠેરાવ હોવો જોઈએ. આ તો ઠેરાવમાં ઠેકાણું ન હોય, ઠેરાવમાં ઠેકાણું ન હોય. રોજ મંદિરે જાશો, જવાશ તો જાય સ્વામી, એવું પગમાં કાંટા વાગે મંદિરે જાતા, જવાય તો જાયશ. ઠેરાવ જોજો, ઠેરાવમાં ઠેકાણો ન હોય, ઠેરાવમાં ઠેકાણો ન હોય. તમાકુ ખાઓ છો, માવો ખાઓ છો, મૂકી દો ને સ્વામી, માથું ન દુખે તો મૂકું. અરે માથું દુખવાની ક્યાં વાત કર, ઠેરાવ કેવો હોવો જોઈએ. અરે માથું હેઠું પડે પણ હવે મોઢામાં મૂકો, એનાથી જાય દુખવાની ક્યાં વાત, હેઠું પડે પણ બાકી હવે એનો બીજી વાત થાય. હમણાં અમારે સરમડા ગામમાં બહુ મોટો ભવ્ય મહોત્સવ હતો, પરમ પૂજ્ય લાલજી મારો જન્મોત્સવ. સરમડા ગામમાં એક પણ હરિભગતનું ઘર નથી. પધરાવણી કરવા નીકળે એક બાપા, લગભગ 60 વર્ષની ઉંમર હશે. પધરાવણી કરવા જ્યારે ગયા ને ત્યારે આગળ બીડીને કટકા કરી નાખ્યા, મને કે સ્વામી હવે આ બીડી હરામ, આજ પછી નહીં સ્વામી. બહુ વર્ષ બીડી પીધી, જ્ઞાન નહોતું, સંતો મળ્યા નહોતા, માટે ભૂલ હતી, આજથી હરામ. અમ કીધું દાદા પાછા પીશો તો નહીં ને? મને કે સ્વામી, સ્વામી ઠેરાવ કર્યો છે, છોકરાને કહી દીધું આજ બીડી મૂકવાનો છું, અને કદાચ બીડી ન પીને બેશુદ્ધ થઈ જાઓ તોય પણ મારા મોઢામાં બીડી નહીં મૂકતા, મરી જાઓ તો ઘોળ્યો મર્યો, પણ હવે મારા મોઢામાં બીડી નહીં મૂકતા સ્વામી, હવે ગઈ એમ, આનાથી દૂર ભાગે. આ તો સંકલ્પ કરે બંધ કરું પણ મને કઈ થવું ન જોઈએ. નાગળ ઢીલા હોય. અને યાદ રાખજો, અધ્યાત્મ પથ ઢીલા માણસનો માર્ગ જ નથી, એના માટે ઓટા છે, એના માટે ઓટા છે. એ ઓટે બેહો, ગામ ગોપોટા મારો, જલસા કરો, જિંદગી પૂરી કરો. અધ્યાત્મ પથ તો શરીરનો પથ છે. માટે એક સંતે અદ્ભુત વાત લખી, એક આયરો કી કારી સ્થાની નહીં. યાદ રાખજો, મંદિરમાં આવું એ શરીરતાનું કામ છે. શરીર પુરુષ મંદિરમાં આવી શકે, શરીર પુરુષ કથામાં બેસી શકે, શરીર પુરુષ માળા ફેરી શકે, શરીર પુરુષ સત્યાર્થનું અધ્યયન કરી શકે, અને શરીર પુરુષ જ વાસના ટાળી ભગવાન શ્રીના ધામમાં જઈ શકે. બાકી ઓટે બેસવું ગામ ગપોટા મારે એમાં કઈ મોટી ધાડ મારી. ઓટે બેસવું ગામ ગપોટા મારે તો કેવું જ ખબર, મોબારનું પાણી નેવે આવ્યા જેવું છે. એ તો આવે જ, એમાં કોઈને પાઠ ન ભણાવવો પડે, એમાં કઈ આગ્રહ ન કરવો પડે. તમે નિયમ લો, રોજ ઓટે બેસી આપવું પડ્યું કોઈ નિયમ, તમે નિયમ લો, મૂકો પાણી, આજ પછી રોજ ગામ ગોપોટા મારીશ, આપવું પડ્યું કોઈ પાણી. તમે નિયમ લો, રોજ હવે બીડી પીશ, આપવું પડ્યું નિયમ, લો નિયમ, રોજ બે માવા ખાઈશ, આપવું પડ્યું નિયમ. એ તો સહજ છે, નિયમ તો એનો આપવો પડે. લો નિયમ, રોજ મંદિરે જઈશ, લો નિયમ કથામાં બેસીશ, લો નિયમ વચનમત વાંચીશ, લો નિયમ આજથી તમાકુ બીડી માવો કાંઈ નહીં ખાવ, એના નિયમ આપવા પડે. અને યાદ રાખજો, એવા નિયમ પણ શરીર પુરુષ લઈ શકે, શરીર પુરુષ જ રાખી શકે. માટે એક સંતે અદભુત વાત લખી, કાયરો કી કારી સ્થાની નહીં, હા એ કાયરો કી કારી સ્થાની નહીં, તો વીરો કી મેજબાની હૈ ભાઈ, એ કાયરો કી કારી સ્થાની નહીં, તો વીરો કી મેજબાની હૈ. યહાં યહાં શીર કટતા હૈ મગર ઝુકતા નહીં, ખુદ ઝુકાને વાલે ઝુક જાતે હૈ વહી તો ગુલસ્તાની હૈ, એક આયરો કી કારી સ્થાની નહીં તો વીરો કી મેજબાની હૈ. વીર પુરુષ, વીર પુરુષ નિયમને ધારણ કરી શકે, જીવન પર નિભાવી શકે. નિયમ લીધું તું અવિશે હે પાણી પીવાના કરતા દારૂ જાજો પીતા હતા પણ ગોપાળાનંદ સ્વામીની પાસે નિયમ લીધું સ્વામી આજ પછી આ મોઢામાં દારૂ નહીં મૂકવું અરે કદાચ મોત આવી જશે તો મોતને સ્વીકારીશ બાકી આ મોઢામાં દારૂ નહીં મૂકવું અને પાડ્યો વાઘજી ખવા છે વિવાહ જામને ઘણા ચડાવ્યા અભિષે જ્યારથી સ્વામિનારાયણનો થયો ત્યારથી આવો બગડી ગયો છે અમુક તો જગતમાં કોને બગડેલા સમજે છે અને કોને સુધરેલા સમજે એ જ વાત સમજાતી નથી હાવ બગડી ગયો કોઈનું માનતો નથી તમારું નહીં માને નામદાર અને જો તમને વાત ન મને પાયદો દારૂની પ્યાલી અમુક અમુક ચોકઠા ફિટ કરી દેવા કારણ કે એને બેઠા બેઠા બીજો ધંધો જ ન એ જ હોય અને જામનગરની અંદર અભિષેને બોલાવવામાં આવ્યા સ્પેશિયલ મહેફિલ ગોઠવવામાં આવી વાઘજી ખવાસ દારૂની પ્યાલી લઈને ગયા લો નામદાર પીવો અભિષે હાથ છેડ્યા ભગવાન સ્વામિનારાયણનો અનન્ય આશ્રિત બન્યો મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીની પાસે પ્રતિજ્ઞા લીધી માટે પીવાની તો શું વાત કરો મારે ત્યાંનો સ્પર્શ ન થાય વાઘજી ખવાસે વિભા જામની પાસે જઈને કીધું અભિષે રાજવી પુરુષ એટલે અમારા હાથનું ન પીવે આપના હાથનું પીશે લો પાવ વિભા જામે હાથમાં પ્યાલી લીધી અભિષેજીની પાસે જઈ અને કહ્યું અભિષે લો પીવો નામદાર માફ કરજો એ મારાથી શક્ય નહીં બને વિભાજામની આંખ લાલ થઈ વિભાજામના મોઢામાંથી શબ્દ નીકળ્યો અભિષી આ તું કોનો હાથ પાછો ઠેલેનો તને ભાન છે જામનગરના ધણી વિભાજામનો હાથ પાછો ઠેલી રહ્યાનું પરિણામ સારું નહીં આવે આટલા શબ્દ સાંભળતા અભિષિંહજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા વિભાજામ મને પરિણામની સાથે મતલબ નથી મને મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની સાથે મતલબ છે મને મારા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના વચનની સાથે મતલબ છે મારા ગુરુ ગોપાળન સ્વામી પાસે પ્રતિજ્ઞા કરી મોઢામાં દારૂ નહીં મૂકું એ મારી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય આટલા શબ્દ સાંભળતા તો વિભાજામના હાથમાંથી પ્યાલી હેઠી પડી ગઈ અને વિભાજામના મોઢામાંથી શબ્દ નીકળ્યા સાબાશ સાબાશ અભિષી સાબાશ જે આજથી તારા માનમાં હું પ્રતિજ્ઞા બદ્ધ બનું જિંદગીમાં કોઈ દારૂ નહીં પીવું આ શરીરતા હોય છે આ શરીરતા અને ભક્તો તમારા તો લોહીમાં સહજ એ શરીરતા હોય છે લોહીમાં શરીરતા છે સહજ એ શરીરતાનો ઉપયોગ આપણે કરવાનો છે શરીરતા તમારા લોહીમાં સહજ છે એક વાર ટેક લીધા પછી માથા હેઠા ઉતરે પણ એ ટેકનો ભંગ ન થાય એ શરીરતા તમારા બ્લડમાં લોહીમાં છે એનો આપણે ઉપયોગ કરવાનો જીવન દિવ્ય ભવ્ય બનાવવાનું પ્રતાપસિંહ રાજાના મોઢામાંથી શબ્દ નીકળ્યા ગુરુદેવ જિંદગીમાં ફરિયાદ નહીં કરું આ સાધન મને કઠણ પડશે બસ બદલામાં મને ભગવાનના દર્શન થવા જોઈએ સુરત મુનિએ કહ્યું પ્રતાપસિંહ તું થોડોક મોડો પડ્યો થોડોક જો વહેલો આવ્યો તને તો તને પ્રગટ ભગવાનના દર્શન કરાવી દે સાંભળ દુર્લભ ભગવાન સુલભ થયા હતા ભૂમંડળ ઉપર પધાર્યા હતા અનેક લોકોને એના દર્શન થયા છે અનેક એનો લાભ લીધો છે સ્વયં મને પણ એના દર્શન થયા છે આંખે પ્રભુના દર્શન કર્યા છે કાને પ્રભુના શબ્દો સાંભળ્યા છે હાથે કરીને પ્રભુના મુખમાં કોળિયા મૂક્યા છે પ્રભુના પ્રસાદી આ મુખની અંદર મુકાણે છે આ ત્વચાને પ્રભુનો સ્પર્શ થયો છે અવેશી પ્રતાપસિંહ તું થોડોક મોડો પડ્યો થોડોક જો વહેલો આવ્યો તો તને પણ પ્રગટ ભગવાનના દર્શન થઈ જાય અને મને પ્રગટ ભગવાનના દર્શન થયા છે આટલું જ નહીં સાંભળ પ્રતાપસિંહ આજ હું જયારે પૂજા બેસું ત્યારે મૂર્તિમાંથી પ્રગટ થઈને ભગવાન મારા હાથમાંથી હાથ હાથ વસ્તુ ગ્રહણ કરે છે અને આટલા શબ્દ સાંભળતા તો પ્રતાપસિંહ નાચવા લાગ્યા પાગલ હો ગયે પાગલ અને પ્રતાપસિંહ ના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે અહો ભાગ્ય મયા બ્રહ્મણે અદ્યમે સફલમ જનો યત્તત સમાગમમ પ્રાપ્તમ સુરામપિ દુર્લભમ હે ગુરુદેવ હું બડ ભાગી બની ગયો અહો ભાગ્ય મયા બ્રહ્મણ અદ્યમે સફલમ જનો આજ મારો જન્મારો સફળ થઈ ગયો યત્પદ સમાગમમ પ્રાપ્તમ સુરાણામપિ દુર્લભમ દેવતાને દુર્લભ આપનો સાક્ષાત મને સમાગમ મળ્યો ગુરુદેવ હવે મારે પ્રગટ ભગવાનના દર્શનની અપેક્ષા નથી મારા પર કૃપા કરો એ ભગવાન જયારે પૃથ્વી પર વિચરણ કરતા હતા ત્યારે કેવી કેવી લીલા કરતા હતા, સંતો ભક્તોને કેવું કેવું સુખ આપતા હતા, એ ચરિત્રો સાંભળવાની મને અપેક્ષા છે. માટે મારા પર દયા કરી એ ચરિત્રો મને સંભળાવો. સુરત મને કહ્યું, પ્રતાપસિંહ સાંભળ, મારા ગુરુ શેતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આખું સત્સંગ જીવન શાસ્ત્ર ભગવાન શ્રી હરિના જન્મથી લઈને તિરોધાન સુધીના ચરિત્રોથી લખેલું છે, ભરેલું. એ શાસ્ત્ર મને પણ ભણાયું છે, માટે એ શાસ્ત્રની કથા ઉત્તરને સંભળાવું. અને આટલા શબ્દ સાંભળતા વળી પ્રતાપસિંહના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ગુરુદેવ આવ શાસ્ત્ર કથા પણ પછી મને સંભળાવજો, પેલા મારા પર કૃપા દ્રષ્ટિ કરો. કોસો સદાનંદ મુનિ કવ જાત કશ્ય વાસુતા કથમ ચાપ્રિણ યદ વિષ્ણુ વેદમ વ્યારચ યત સચ. પેલા આપ મને એ કહો, આ સદાનંદ સ્વામી કોણ છે? કોસો સદાનંદ મુનિ કવ જાત કશ્ય વાસુતા, એ કઈ જ્ઞાતિમાં જન્મ હતા, એ કોના પુત્ર હતા? કથમ ચાપ્રિણ યદ વિષ્ણુ વેદમ વ્યારચ યત સચ. મારા પર કૃપા દ્રષ્ટિ કરી મને એ કહો, એને આવો ગ્રંથ અદભુત કેવી રીતે લખ્યો, એના પર ભગવાન કેવી રીતે રાજી થયા, તમામ વૃતાંત મને સાંભળવાની ઈચ્છા છે. માટે મારા પર કૃપા દ્રષ્ટિ કરો, તમામ વૃતાંત સંભળાવો. સુવ્રત મુનિ બોલ્યા, પ્રતાપસિંહ સાંભળ, આ કથા કહેતા મને ઘણો જ આનંદ આવશે. તારા માધ્યમથી ગુરુદેવ સદાનંદ સ્વામીનું જીવન કવન, એની સ્મૃતિ મને તાજી થશે. સાંભળ, ઉત્તર હિન્દુસ્તાનની અંદર જનકપુરી નામની પવિત્ર નગરી આવેલી છે, જે જગ્યાએ ત્રેતા યુગની અંદર જગત જન્ય જાનકીનું પણ પ્રાગટ્ય થયું હતું, જન્મ થયો હતો. આવી જનકપુરીની અંદર ગુરુ સદાનંદ સ્વામીનો જન્મ થયો હતો. મહાપવિત્ર અજોડ આ નગરી છે.
ધરૈ મશીલ જ્ઞાન હી ગુણવંતા, મશીલ જ્ઞાન હી ગુણવંતા, ધરૈ મશીલ જ્ઞાન હી ગુણવંતા,
ઉત્તર અને પૂર્વની મધ્ય આવેલ હિન્દુસ્તાનના હૃદય સમાન પ્રાંત જનકપુરીની અંદર ગુરુ સદાનંદ સ્વામી એનો જન્મ થયો હતો. પિતાનું નામ વિષ્ણુ શર્મા હતું. જે નગરીના તમામ નર નારીઓ, તુલસીદાસજી એમ કહે કે મને તમામ સાધુ સ્વરૂપી દેખાણા, કોઈ નર નહીં કોઈ નારી નહીં, ધર્મવાન શીલવાન જ્ઞાનવાન એવા પવિત્ર લોકોનો જ્યાં વાસ છે, એવી પવિત્ર નગરીની અંદર ગુરુ સદાનંદ સ્વામીનો જન્મ થયો હતો. પણ આઠેક વર્ષની ઉંમર થઈ અને આઠ વર્ષની ઉંમર થતાની સાથે ગુરુ સદાનંદ સ્વામીએ વિદ્યાભ્યાસ કર્યો છે, યજ્ઞોપવિત પ્રાપ્ત કરી છે. એક દાડો ઓચિંતા ગુરુ સદાનંદ સ્વામી શ્રીમદ ભાગવત વાંચતા અને એમાં દ્વિતીય સ્કંદ વાંચ્યો અને એમાંથી એક વાત એને પકડાઈ ગઈ. ભગવાનના ભક્તો યાદ રાખજો, એક શ્લોકે વાત પકડાય તોય ભલે, બે શ્લોકે પકડાય તોય ભલે, એક વાર કથા સાંભળે પકડાય તોય ભલે, લાખ વાર કથા સાંભળીને પકડાય તોય ભલે, એક દાડો વાત પકડવી પડશે. એક જગત અસાર છે, ભગવાન એક સાર છે. અને જે દાડે વાત પકડાશે તે દાડે જન્મ મરણના ફંદમાંથી બહાર નીકળશું. બાકી તો ત્યાં સુધી પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનને જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપિયા પ્યારે યાહે મુરારે પુનરપિ જનનમ પુનરપિ મરણમ. એ ફંદમાંથી બહાર નહીં નીકળા જે દાડે વાત પકડાઈ જશે ને તે દાડે કામ થઈ જશે.